તારીખ 15/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 652 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 403
પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને સર્વ મુમુક્ષુ પ્રત્યે ત્યાં તો પ્રાણી માત્ર પ્રત્યે દાસત્વ એમ લીધું છે ગ્રંથમાં. તો બીજાની સાથે તો ઉદય નથી, મુમુક્ષુ ને તો મુમુક્ષુ સાથે ઉદય છે. જેને સત્પુરુષ માં પરમેશ્વર બુદ્ધિ આવે છે તેને સર્વસ્વ પણ એ માને છે, તેને બીજા મુમુક્ષુ જીવો પ્રત્યે દાસત્વ પણ એટલે કે ગુણગ્રાહી દ્રષ્ટિ થઈ જાય છે. દાસત્વ પણ એટલે વંદન નમસ્કાર નો અહીંયા સવાલ નથી, પરંતુ નમ્રતાના ભાવ આવી જાય છે. દાસત્વ માં અહીંયા એમ કહેવા માંગે છે નમ્રતાના પરિણામ આવી જાય છે. સત્પુરુષ ની મહાનતા અને પોતાનું લઘુત્વ એ જોડાયેલું છે. તેને સત્પુરુષની માનતા જોઈ અને પોતાનું લઘુત્વ જોયું, અને લઘુત્વ જોયું ત્યારે એને બીજા મુમુક્ષુઓ પ્રત્યે પણ નમ્રતાના અથવા ગુણગ્રાહીપણાના ભાવ રહે છે. એટલી વાત છે. પછી એનો વિસ્તાર કરે છે કે આત્માર્થીપણાનું લક્ષણ છે કે હું કોઈથી ઊંચો છું તેવો વિચાર છૂટી જાય, બીજાથી હું ઊંચો છું એમ જોવે, એને બીજાના દોષ જોયા. નીચા પણ જોયું એટલે શું જોયું, બીજાના દોષ જોયા એને, એ વિચાર છૂટી જાય છે. એને એમ કે છે કે આ બધાનું દાસત્વ એને આવી ગયું, હું બીજાથી ઊંચો છું એવો જે અહંભાવ એ છૂટી જાય છે. અને એવો અહંભાવ હોય ત્યાં આત્માર્થી પણ છૂટી જાય છે એમ કે છે. તેને એટલી બધી નમ્રતા આવી જાય છે એમ શું ખાસ કરીને એમ કેવું છે, વિશેષ પ્રકારની નમ્રતા આવે છે કે પોતાનું અહંપણું અને કઠોરતા છૂટી જાય છે. વાત્સલ્ય નો વ્યવહાર એવો છે એમાં કઠોરતા છૂટી જાય છે. આ એક વાત્સલ્યનો ગુણ છે એ ધ્યાન દેવા જેવો છે. બધા પ્રત્યે વાત્સલ્ય રહે તો કઠોરતા ન આવે અને નમ્ર પણ રહે. પણ તેને પરીક્ષા બુદ્ધિ હોય છે એટલે નથી સમજાતું એવું કઈ નથી, ગૌણ કરતા આવડે છે. બીજા જે કોઈ જેવા મુમુક્ષુ હોય એને સમજી ન શકે એમ નથી કેવું, પણ એને ગૌણ પણ કરતા આવડે છે, ખ્યાલ આવે તો પણ ગૌણ કરી નાખે. જ્યાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ હોય ત્યાં તેની અર્પણતા હોય છે, પરંતુ જે સાચું સમજતાનો હોય, જેની વિપરીત બુદ્ધિ હોય અને જેના ખોટા આગ્રહ હોય તેના પ્રત્યે દાસત્વ પણ ન હોય. શું છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર, પછી વિપરીત અભિપ્રાય વાળા, પૂર્વગ્રહ વાળા, શું ત્યાં એની અર્પણતા ન હોય એટલે એનું દાસત્વ પણ ત્યાં ન હોય. એમ લીધું એક બાજુ દ્રવ્ય દ્રષ્ટિએ બધાને પોતાના સમાન જોવે, બીજી બાજુ પર્યાય નો વિવેક પણ કરે, નહી તો કુસુમ પણ થતા વાર ન લાગે. એમ વાત લેવી નથી કે ભાઈ પથ્થર એટલા પૂજે દેવ, જ્યાં હોય ત્યાં માથું નમાવી દે, એનું નામ દાસત્વ પણ કે એનું નામ વિનમ્ર પણ એમ નથી. ત્યાં વિવેક કરે છે, એમ હોય છતાં પણ પોતાને ક્યાંય અભિમાન ન થાય અથવા પોતે ક્યાંય અભિમાનથી વર્તતો ન હોય, એવી જાતનો દાસત્વ હોય છે. એવા પ્રકાર એની મર્યાદા લીધી એ પ્રકારની. અભિમાન પણ ન હોય, દીનતા પણ ન હોય, ને છતાં દાસત્વ હોય. ઠીક, આવું છે. અભિમાન ન હોય ને તો દીનતા હોય કે નહીં? દીનતા પણ ન હોય. દીનતા છે કે કોઈ પોતાને હીણો માની રહ્યો છે, પોતાનું હીણ પણ બહુ એને વધારે પડતું ફીલ થાય છે, એવી વાત છે. અને દાસત્વમાં તો સમજણપૂર્વકની નમ્રતા છે, સમજણપૂર્વકની નમ્રતા છે.
હા,
અભિમાન નું હોય, અભિમાન થી વર્તતો ન હોય, એવી જાતનું દાસત્વ હોય છે. તેને પોતાનું માન નથી રાખતો કે મારામાં આમ છે, અર્થાત હું મોટો છું, એ માન સેવતો નથી. એમ પોતાનું માન છૂટી જાય છે એટલે પોતાને નુકસાન થાય એવી જાતનું અહમ પણ છૂટી જાય છે. આમાં શું સૂઝ કઈ પ્રકારની છે? જે પરિણામથી પોતાને નુકસાન થાય એનો એની સમજ છે, એવી સૂઝ છે. જેમ કે કોઈ ખોટા આગ્રહ વાળા હોય, કુદેવ ગુરુ હોય, તે બધાને જેમ છે તેમ જાણે છે પણ પોતે અહમ પણ રાખતો નથી, જાણે છે કે આ સંગ કરવા યોગ્ય નથી. મુખ્ય વાત એ છે, એ સમજ આવી ગઈ છે કે આવા પરિણામથી મને અહિત થાય કે આ પરિણામથી મને હિત થાય. બધામાં વિવેક છે પણ તેનો અર્થ એવો નથી કે તે બધે નમસ્કાર કરે છે, એમ ન હોય. નમસ્કાર કરવા યોગ્ય હોય ત્યાં જ નમસ્કાર કરે, નમસ્કાર કરવા યોગ્ય ન હોય ત્યાં નમસ્કાર ન કરે, એને વિવેક કે છે. કૃપાળુ દેવ કીધું છે, સમદર્શિતાનો અર્થ કર્યો છે 738 માં. સંદર્શિતા હોય છે તો સંદર્શિતા એટલે બધા સરખા એમ નહીં. કુદેવ ને કુગુરુ, કુદેવ ને કુદેવ માને, સુદેવ ને સુદેવ માને, કુગુરુ ને કુગુરુ જાણે, સુગુરુ ને સુગુરુ. ત્યાં સંદર્શિતા એટલે સરખા પણ એમ નહીં. મિત્ર વિનય મિથ્યાત્વ આવે, કેવું આવે? વિનય મિથ્યાત્વ આવે. પાછું વધારે પડતો એવો વિનય કરવા જાય એટલે વિનય મિથ્યાત્વ નો દોષ લાગે. છતાં તેને અહંકાર છૂટી જાય છે. મારામાં આ ગુણ તો છે ને, મુક્ત ગુણ છે ને, એવો તેને અહંક ન હોય. પોતાના પર્યાય ને મુખ્ય ન કરે એવી રીતે, એથી અહમ ભાવ ઉભો થાય તેવો તેને અહમ ન હોય. પણ મારે હજી ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય. મારે ઘણું કરવાનું છે, પોતાને ઘણું બાકી છે એનું ભાન હોય છે. કેમ કે પૂર્ણતાનું લક્ષ છે ને, પૂર્ણ થવામાં ઘણું બાકી છે એવું લક્ષમાં હોય છે. દ્રવ્ય અપેક્ષા એ સિદ્ધ ભગવાન જેવો છું, પણ પર્યાય માં પામર છું, એક સાથે ભાન હોય છે. ગણધર દેવ પણ તીર્થંકર ભગવાન ને જોઈને પોતાની પામરતાનો એને ભાવ આવી જાય છે. ક્યાં સાક્ષાત પરમેશ્વર, ક્યાં મારી પામર દશા. આમ તો પરમ ગુરુ છે ને, તીર્થંકર છે એ પરમ ગુરુ છે. બારમા ગુણ સ્થાન સુધી, આમ તો ત્યાં સુધી વિકલ્પ છે, ત્યાં સુધી છઠ્ઠું સાતમું છે, પણ બારમા ગુણ સ્થાન સુધી જ્ઞાન અનંત મેં ભાગે, પુરુષાર્થ અનંત મેં ભાગે, સુખ અનંત મેં ભાગે, અનંત ચતુષ્ટય પર તેરમા ગુણ સ્થાને છે. એનાથી બારમા ગુણ સ્થાનના આ બધા ક્ષુક્ષમ ભાવ અનંત મેં ભાગે છે. એટલો ગુણ, એટલો ફેરફાર બારમા ને તેરમા ગુણ સ્થાન વચ્ચેનો અંતર છે. કેમ કે છદમસ્ત દશા છે, તેરમા ગુણ સ્થાને એકદમ ફેરફાર થઈ જાય છે મોટો. અરવિંદ ભગવાન ને, તીર્થંકર ભગવાન ને જોઈને ગણધર દેવા ગણધરદેવ જેવા મહામુનિ હોય એ પણ પોતાને પામર જોવે છે. આ પરમાગમ નો અર્થ કરવા ને અમે પામર તે કોણ, પદ્મ પ્રમોદ મારી દે ભાવિ તીર્થંકર છે, પોતે ભાવિ તીર્થંકર છે. ગુરુદેવ કાઢ્યું છે કોઈ એક કળશ માંથી, શ્લોક માંથી બહુ મસ્ત ટીકા કરી છે, છતાં પણ પ્રારંભમાં એવી રીતે લે છે. અમે તે આ પરમાગમના અર્થ કરનારા અમે તે કોણ. એવું છે, દ્રવ્ય અપેક્ષા એ સિદ્ધ ભગવાન જેવો છું, પણ પર્યાયમાં પામર છું, એવી જાતની નમ્રતા અંતરમાં આવી જાય છે. આ દાસત્વનો અર્થ છે. નમ્રતા આવે છે એ દાસત્વનો અર્થ છે. નમ્રતા છે એ ગુણ છે એમ કેવું છે. વિનય મિથ્યા તો ને અહીંયા ભેળવું નથી. માનકી પ્રકૃતિ ઢીલી પડી જતી બોધ, સત્પુરુષ ની માનતા દેખ કરતે માનકી પ્રકૃતિ ઢીલી પડી જતી. આત્મસિદ્ધિ શાસ્ત્ર માં એ પદ લીધું છે કે માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે. કેમ કે પોતે ચરણમાં જાય છે એ નમ્રતાથી જાય છે, એ નમ્રતાનો ગુણ ત્યાંથી શરૂ થયો. પછી એનો બીજા મુમુક્ષુ પ્રત્યેનો વ્યવહાર વાત્સલ્ય ભર્યો રહે છે, કઠોરતા છૂટી જાય છે. ગુરુ કે આશ્રય મેં નમ્રતા સે અપના આત્મ કલ્યાણ કે લીએ જાના, ઇતની બાત હૈ. પર્યાય માં હું પામર છું, મારી પર્યાયમાં ઘણી અધુરાશ છે એનું ભાન છે. મારી પર્યાયમાં ઘણી અધુરાશ છે, અનેક પ્રકારના દૂષિત પરિણામો હજી ઉત્પન્ન થઈ જાય છે. મારે ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય, પણ મેં આ કરી લીધું ને મારામાં આ છે એવું અહમ પણ ન હોય. આમાં શું છે, દ્રષ્ટિથી શું છે કે જે કર્યું એને ગણે છે એ અહમ ભાવમાં આવે છે, કર્યું એને ન ગણે અને બાકી છે એને ગણે એ નમ્રતા મારી છે. આમ દ્રષ્ટિ ફેર છે, એકની દ્રષ્ટિ પૂર્ણતા ઉપર છે એટલે બાકી ઘણું છે એમ આવે છે. જેની દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ દ્રઢ થઈ ગઈ છે એને જે કર્યું એના ઉપર આવે છે, એટલે એને થોડું જાજુ દેખાય છે, અથવા એને અતિ પરિણામી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને જ્ઞાન નો સૂક્ષ્મ વધે ત્યારે અતિ પરિણામી પણ આવી જાય છે. ભલે પોતાને ખ્યાલ હોય કે મારામાં આટલો ફેર થયો છે, કેમ કે મારા પહેલા મારી આવી પ્રકૃતિ ઉગ્ર હતી, હવે એવી નથી, પણ એ ન ગણવું, એ ન ગણવું. સંસારમાં પણ માણસ આગળ વધવા વાળો કેટલું કમાણો છે એ નથી ગણતો, હજી મારે ઘણું કમાવાનું બાકી છે એ જ ગણે છે. આવી ગયું એ ન ગણે, નથી આવ્યું એ ગણે, અને એ જ આગળ વધે. પોતાના પરિણામ સાથે મેળવવું હોય એ મેળવવાનું. પહેલા મને આમ થતું હતું, હવે મને આમ ઓછું થાય છે, એવું જોવાનો વિષય નથી. આ બાકી શું છે એ જોવાનો વિષય છે. દાસત્વ એટલે બધાના દાસ થઈ જવું ને બધે નમસ્કાર કરવો એવો અર્થ નથી, એ વિની મિથ્યાત્માં જાય છે. બીજાના દોષ જોવા કરતા પર્યાયમાં હું પામર છું એમ પોતાના દોષ જોવા, તે આત્માર્થીનું લક્ષણ છે. પોતાના દોષ જોવા તે આત્માર્થીનું લક્ષણ છે એમ કહેશે. દોષ નો જોવા જ્ઞાયક જોવો, આગળ નું વાંચી લીધું એટલે એમ કરવા માંડે એમ નથી. દોષ જોવા તે આત્માર્થી નું લક્ષણ છે એમ બેન શ્રી કહે છે. આ ગુરુદેવ ના મુખ્ય શિષ્ય છે. દોસ્તોની વાત થી એલર્જી છે ઘણા ને, આપણે દોસ્તોની વાત જ ન કરવી, એમાં પર્યાયની પ્રધાનતા આવી જાય છે. દોષ જોયા વગર આત્માર્થી પણ તને આવશે ક્યાંથી? આત્માર્થી પણ આવ્યા વગર તને દ્રવ દ્રષ્ટિ આવશે ક્યાંથી? કયા પ્રકારે દોષ જોવા એ સવાલ છે, એટલે કે વિધિ નો સવાલ છે. શું દોષ જોવાનો અર્થ શું? કે દોષ જોવા પાછળ દોષ નો અભાવ કરવાનો દ્રષ્ટિકોણ છે. જેમ જ્ઞાયક ની પિતામાં દોષ નો અભાવ કરવાનો દ્રષ્ટિકોણ છે ને, તો દ્રષ્ટિકોણ ક્યાં બદલાનો છે? નાયક ને જોવે કે દોષ ને જોવે, દ્રષ્ટિકોણ તો એક જ રહે છે. એટલે બંને બંને વિરુદ્ધ પડખા દેખાવતો પણ એની સંધિ છે, નહીતર વિરુદ્ધ વાત લાગશે. વિરુદ્ધ નથી, દ્રષ્ટિકોણ એક જ છે બંને. અને પરસ્પર વિરુદ્ધતા પણ નથી, દ્રષ્ટિકોણ એક છે એટલે પરસ્પર વિરુદ્ધતા નથી. અનુસારમાં સ્પષ્ટ એ પ્રકારના કથનો છે કે રાગ તારો નથી ઉદ્ગળ નો છે. પાછા એ જ આચાર્ય એમ કે રાગ તારો છે એમ નહીં માનતો તું સાંખ્યમતી થઈ જઈશ. હવે પાછા એમ કહેશે કે રાગ તારો નથી, પછી શું શાસ્ત્ર ના પરસ્પર વિરુદ્ધ કથન છે કે નથી? જ્યાં જેમ કે છે ત્યાં બરાબર એમ કેવા યોગ્ય હોય છે, ત્યાં જેમ કે છે. કેમ કે રાગ તારો નથી એવો સિદ્ધાંત સ્વીકારનાર જો યથાર્થપણે ન સ્વીકારે તો વિકૃતિ આવે છે. એને એમ કેવું પડે છે કે રાગ તારો છે, રાગ મારો છે એવો સિદ્ધાંત સ્વીકારતા પણ વિકૃતિ આવે છે. એને એમ કે છે કે રાગ તારો નથી. તોડનજીએ તો બહુ સરસ સમજાવ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશક ને કે તાવ તો તાવ છે. ડાક્ટર પાસે જઈને બે જણા એમ કે મને તાવ આવ્યો છે, બોલો કે મને તાવ આવ્યો છે. એકને શરદી થી તાવ આવ્યો ને એકને ગરમી થી તાવ આવ્યો ને બે ને ઉલટી ઉલટો ઉપચાર કરે છે, બે નો પરસ્પર ઉપચાર ઉલટો કરે. દર્દી દાપણ કરે પણ આમ કેમ મને તાવ આવ્યો છે ને એને તાવ આવ્યો છે, મને તમે માથે બરફ ઘસવાનું કહેશો, બરોબર? કે તું બરફ નડતો નહીં, કટ થઈ જશે, તમે ન્યુમોનિયા થઈ જશે. આમાં જો બરફ નડ્યો તો ન્યુમોનિયા થઈ જશે તમે, બરાબર? કે તું કન્ટિન્યુ બરફ ઘસજે બરાબર. ડાક્ટર એમ કેમ કહેશો તો કોઈ તારું કામ નથી એવું. એવું બનતું હતું. એક જ પ્રશ્ન એક માણસ પછી પૂછે, એક મુમુક્ષુ પૂછે, એને જ્ઞાની જવાબ દે. એના કરતા એ જ પ્રશ્ન બીજો મુમુક્ષુ પૂછે ત્યારે એને બીજો જવાબ દે. એ જ પ્રશ્ન જવાબ જુદા જુદા આવે. કેમ કે જ્ઞાની સમજે છે આને આમ કહેવાય, એનો રોગ સમજે છે આને આમ કહેવાય, એને આ કેવું જરૂરી છે, આને આમ કેવું જરૂરી છે, એવી વાત છે. એવી વાત છે. એક જ ગાથાના બે જ્ઞાની જુદા જુદા અર્થ કરે. એનો અર્થ એમ નથી કે આ જ્ઞાની બરાબર અર્થ કરે છે, આ બરાબર અર્થ નથી કરતા. અને એક જ ગાથાના એક જ જ્ઞાની જુદા જુદા અર્થ કરે. બે જ્ઞાની તો જુદા જુદા અર્થ કરે પણ એક જ જ્ઞાની પણ જુદા જુદા અર્થ કરે. અલિંગ ગ્રહણ ની ગાથા બધા શાસ્ત્ર માં છે. સમય સાર, પ્રવચન સાર, પંચાસ ટકા બધા નિયમ સાર ચારે માં છે. અને અષ્ટપાહુડ માં છે, અષ્ટપાહુડ માં નહીં ષટ્ખંડાગમ માં છે. બધા જુદા જુદા અર્થ છે. સમય સાર માં એક એક શબ્દ ના છ છ અર્થ કર્યા. અરૂપ છે, અગંધ છે, અસ્પર્શ છે, બધા એના છ છ અર્થ કર્યા. અવ્યક્ત છે અને અલિંગ્રહણ નો એક જ અર્થ કર્યો. પ્રવચન સાર માં અલિંગ્રહણ ના 20 અર્થ કર્યા અને બાકી ઓલા બધા એને એક એક અર્થ કર્યા. એક અલિંગ્રહણ ના 20 કર્યા. ટીકાકાર એક જ આચાર્ય છે, અમૃતચંદ્ર આચાર્ય. આચાર્ય બદલાય નથી ગયા. શાસ્ત્ર નો જે દ્રષ્ટિકોણ છે એ સૂત્ર કરતા આચાર્ય ના દ્રષ્ટિકોણ ને ટીકાકાર આચાર્ય બરાબર સમજે છે, એટલે બરાબર અર્થ કરે છે. પણ બુદ્ધિ વાળા તર્ક લડાવે તો ભૂલા પડી જાય, એને સમાધાન ન થાય. આમ કેમ એવું થયા કરે, આમ કેમ એવું થયા કરે, આમ ના આમ કેમ. આ વિષય એવો છે. શ્યાદવાદ ને ભલભલા નથી સમજી શક્યા. અન્ય મતના મત પ્રવર્તકો કઈ બુદ્ધિ નહોતી એવા નહોતા. ઘણા બુદ્ધિશાળી માણસો એમાં થયા છતાં જૈન દર્શન ના વિષય ને નથી સમજી શક્યા. એવો વિષય છે. શંકરાચાર્ય, મૂળ શંકરાચાર્ય છે, આદ્ય શંકરાચાર્ય, એ બધો બહુ જ બુદ્ધિશાળી માણસ, અતિશય સૂક્ષ્મ વાળા માણસ, જૈન દર્શન ના સમજે છે. એમને શ્યાદવાદ સંશયવાદ દેખાણો, શ્યાદવાદ હેસો સંશયવાદ હે. વસ્તુ સ્વરૂપ કા નિશ્ચય હોઈ નહીં શકતા, કેમ કે નિત્ય ને અનિત્ય, શુદ્ધ ને અશુદ્ધ, એક ને અનિત, વિરુદ્ધ ધર્મ. પદાર્થ એવો વિચિત્ર છે, જળ ચેતન બધા પદાર્થો એવા વિચિત્ર છે, વિરુદ્ધ ધર્મ ને ધારણ કરે છે. બુદ્ધિ માં પણ શું બુદ્ધિ ને કુબુદ્ધિ એમ છે, બુદ્ધિ તો બુદ્ધિ છે, એની જાત બે છે, સુબુદ્ધિ ને સુબુદ્ધિ હોય સવળી ચાલે, સરળ મતી થઈને સરળતાથી આત્મહિત બાજુ વળે. કુબુદ્ધિ છે હિત હિત નો વિચાર કર્યા વિના બીજી બાજુ ફંટાય, આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ, હા આડી હાલે આડી ફાટે એવું છે. એટલે બુદ્ધિ વાળા પણ હોવું એ ગુણ નથી, સુબુદ્ધિ વાળા હોવા પણ હોવું એ ગુણ છે, બુદ્ધિ વાળા હોવું એ દોષ છે. અને એનો લાભ લાભ પણ એવો જ થાય છે, બુદ્ધિ વાળો સવળો પડે ઘણું કામ કરી જાય, અવળો પડે ઘણું નુકસાન કરી જાય, મોટા વેપાર જેવું છે, નફો મોટો ને નુકસાન એ મોટો, જેનો વેપાર મોટો એને નફો નુકસાન મોટો, જેનો વેપાર નાનો એને નફો નુકસાન નાનો. પાંચસો રૂપિયાનું શાક લઈને વેચવા બેઠો હોય એને 5000 નું નુકસાન જાય, કેટલું નુકસાન જાય, કે 500 માંથી 500 નું ન જાય, જેટલું વેચાય એટલા તો પૈસા આવ્યા કે ન આવ્યા, એટલે ઓછા ભાવે વેચવું પડે, તો બગડી ગયું હોય તો, બગડી ગયું તો ઓછા ભાવે કાઢી નાખે, એને 500 માં 5000 નું નુકસાન ન જાય કે 500 નું ન જાય. મોટો વેપાર કરતા હોય એને મોટું નુકસાન જાય છે. શું કહે છે, બીજાના દોષ જોવા કરતા પોતાના દોષ જોવા તે આત્માર્થી નું લક્ષણ છે. બીજાને દોષ બુદ્ધિ થી જોવા કરતા તું તારા પોતામાં ક્યાં અટકો છો, તું તારામાં શું ખામી છે તેને તું જો. બીજાના દોષ જોવા કરતા તું તારા પોતામાં ક્યાં અટકો છો અને તારામાં શું ખામી છે એને તું જો. જો તું તારામાં જોઈશ તો તને બીજાના દોષ જોવાની નવરાશ નહીં રહે. તારે એટલું કામ બાકી છે કે તું તારા કામે લાગી જઈશ તો તને બીજાના દોષ જોવાની નવરાશ નહીં હોય. હું તને ભૂલ્યો એટલે પછી પારકી પંચાયતમાં લાગ્યો, સ્વાધ્યાયમાં એક વાર લીધું હતું, માણસ નું પ્રકૃતિ દોષ છે, ક્રોધ માન માયાનું એ સ્થૂળ છે, પરિચિત છે એટલે દેખાઈ જાય, પોતાને પણ દેખાય ને બીજાને પણ દેખાય. આ થયો ચારિત્ર નો દોષ. શ્રદ્ધાનો દોષ છે એથી સૂક્ષ્મ છે. ક્યાં દર્શન હોય બધા એને ખબર ન પડે. કુટુંબ પરિવારમાં સ્નેહથી રહે, અમે બહુ સુખી, અમારા કુટુંબમાં બહુ સંત અને પરસ્પર એટલો બધો પ્રેમ ભાવ, એકબીજા માટે મરી પડે. દર્શન હોવો તગડો થતો હોય એ સૂક્ષ્મ દોષ ન સમજાય, એ છે શ્રદ્ધાનો દોષ. એથી સૂક્ષ્મ જ્ઞાનનો દોષ છે, પરલક્ષ છે. બીજાના દોષ જોવે અને એ પ્રકારની વૃત્તિ રહ્યા કરે. એ જ્ઞાનનો દોષ સમજાતો નથી. અને ઉઘાડો હોય એટલે પરલક્ષી જ્ઞાનથી ઘણું જાણપણું કરી લઈએ. અંગપૂર્વ સુધીનું 11 અંગનું જાણપણું અનંત વાર કરીને નિષ્ફળ ગયો. પોતે નિષ્ફળ ગયો સાહેબ, કેમ કે પરલક્ષી જ્ઞાનમાં જાણ્યો. બુદ્ધ આપણો વિષય પણ પરલક્ષી જ્ઞાનમાં જાણ્યો. એ દોષ નથી સમજાતો કે પરલક્ષી જ્ઞાન છે એ બધી સમજણને ખાઈ જાય છે અને એમાંથી બધા દોષ ઉત્પન્ન થાય છે. પરલક્ષી જ્ઞાનમાંથી મિથ્યા શ્રદ્ધા પણ દ્રઢ થાય અને ચારિત્રની પ્રકૃતિ પણ દ્રઢ થઈ જાય, વધી જાય દોષ. જેમ જ્ઞાન સાધન છે, મુમુક્ષુને સૌનું જ્ઞાન જેમ સાધન, અને એ દોષ લગભગ નથી સમજાતો. આ પરિસ્થિતિ બને છે. એ વિષયમાં થોડી વિશેષ ઊંડી વિચારણા, ગંભીર વિચારણા કરવા યોગ્ય છે. એક આત્માર્થી પણ એવો ગુણ છે, આત્માર્થી પણ એક એવો ગુણ છે કે પોતાના આત્મહિતના પ્રયોજનને જ મુખ્ય રાખે છે અને સહેલાઈથી આ પરલક્ષના મોટા દોષનો એ નાશ કરે છે. જેમ પરલક્ષ એ છૂટો ન સમજાય એવો મોટો દોષ છે, તેથી ટાળવો પણ ચાલે નથી અથવા ટાળવામાં ખ્યાલ ના આવે એવો દોષ છે, એને ટાળવામાં આ એક મોટો ગુણ છે આત્માર્થીનો. મારા આત્મહિતને મારે મુખ્ય કરીને મારે મારું કામ કરી લેવું છે, પરલક્ષ છૂટી જશે. આ દોષની સામે આ ગુણ છે. જેમ ક્રોધની સામે ક્ષમા લીધી, લોભની સામે ઉદારતા લીધી, માયાની સામે સરળતા લીધી, એમ પરલક્ષની સામે આત્માથી પણ પહેલા પેરેગ્રાફમાં પણ, ઉપરના પેરેગ્રાફમાં પણ આત્માર્થી પણ આનું લક્ષણ છે એમ કરીને વાત લીધી છે. ત્યાં પણ વાત લીધી છે. પાછું અહીંથી અહીંયા ફરીને લીધો કે બીજાના દોષ જોવા કરતા પર્યાયમાં હું પામર છું એમ, પોતાના દોષ જોવા તે આત્માર્થીનું લક્ષણ. અર્થ એટલે પ્રયોજન. મારે મારા આત્મકલ્યાણનું પ્રયોજન છે અને આ સિવાય મારે બીજી માથાકૂટમાં ક્યાંય ઉતરવું નથી. નાથ મારી દે આત્માર્થી હોય એ નાથ મારે. દુનિયા દુનિયાનું જાણે, બીજા બીજાનું જાણે, મારે મારું કામ છે. મારી પાસે એવી શક્તિ નથી અને મારી પાસે એવો સમય પણ નથી. જા આખી દુનિયાનું જે થયું એ થાય. આપણે કોનું કોનું જોશું, કેટલાનું જોશું? અનંતા જીવો છે અને બધા સ્તરના જીવો હોય, ઓછા ઓછા દોષવાળા, વધુ દોષવાળા, ઘણા દોષવાળા, અતિ દોષવાળા, સૌથી વધારે દોષવાળા, બધી બધા પ્રકારના હોય. હા, તેથી આપણે શું, પ્રકૃતિના અનંત પ્રકાર તો દોષના પણ અનંત પ્રકાર છે. મારે શું, મારે કઈ નિસ્બત નથી કોઈની સાથે, મારે કઈ નિસ્બત નથી.
किसी के कारण से लंबा टाइम सत्संग किया वो सब निष्फल चला जाता है, किसी के कारण से इतना लंबे लंबे टाइम का सत्संग किया वो सब निष्फल चला जाता है।
वो तो क्या है, वो एक अंधा था, वो दूरी बनाता था, एक बछड़ा था वो खाता जाता था, सारे दिन बनाए उसने लगा वो बहुत बड़ी बन गई होगी, हाथ में जब खा लिया तो एक टुकड़ा हाथ में आया, ये बात हो जाएगी। जैसा वो बछड़ा चबा जाता है ऐसा ये परलक्ष है, सब सत्संग को चबा जाता है, खा जाता है। बीजाना दोष जुआ करता तू तारा पुता में क्या इतको छो, अने तारा में शू खामी छे तेने तू जो, बीजाना दोष जुआ में अटकीश नहीं। जगत ने रूड़ू देखाड़वा प्रयत्न कर्यो पण तू पोते रूड़ो थयो नहीं, एवं श्रीमद में आवे छे। रूड़ो एटले अच्छा दिखाना, अपने को अच्छा दिखाना, रूड़ा मैंने सुंदर अच्छा सारो, गुजराती मैंने रूड़ू एटले सारू के छे। जगत ने सारू देखाड़वानो प्रयत्न करे, इसको भी अच्छा लगना चाहिए, इसको भी अच्छा लगना चाहिए, उसको भी अच्छा लगना चाहिए, उसको भी अच्छा लगना, किसी को बुरा नहीं लगना चाहिए, वो बात कभी संभवित
नहीं है।
वन कैन नॉट प्लीज ऑल, एक मानस बद्धा ने खुशी राखे सके એવું કોઈ દિવસ જગત માં બની શકતો નથી, કુટુંબ પરિવાર માં તો એવું બને છે કે જેને વધુ ભોગ આપ્યો હોય એ વધુ નથારો ગણાતો હોય, જેને વધારે ભોગ આપ્યો હોય એના પ્રત્યે દ્વેષ થતો હોય, શું કરશો, સારું દેખાડવા કર્યું પણ એટલે સારું દેખાય એવું કઈ જરૂરી નથી, કે સારું દેખાડવા કર્યું એ માટે સારું દેખાય સામાને, એના પણ પાપના યોગ પ્રમાણે દેખાશે। બીજું વિરુદ્ધ પ્રકૃતિ વાળા જીવો છે આને સારો દેખાશે, વિરુદ્ધ વાળાને સારો નહીં દેખાય તો એને હું કરીશ, એકને હારો દેખાય છે એથી વિરુદ્ધ પ્રકૃતિ વાળાને તું સારો નહીં દેખાય, શું કરીશ। જીવન જ વ્યાખ્યા ની પાસે ખર્ચાઈ જાય, અને એવા પરિણામ થી દુર્ગતિ માં જીવ ચાલ્યો જાય છે, કેમ કે એ બધાને સુખી કરવા જતા પોતા પણ ઉદ્રઢ કર્યું, શું કર્યું એને, આ મારા છે માટે એને હું સુખી કરું રાજી કરું, અને એને પોતા પણ ઉદ્રઢ કર્યું, એટલે દર્શન માં દ્રઢ કર્યો, તેવું જ ગતિનું કારણ છે। જેમ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એની માન્યતા ત્રીજ જ ગતિનું કારણ છે, એમ કોઈ પણ પરિણામથી દર્શન ન વધે એટલે ત્રીજ જ ગતિ માં જાય, નીચેની ગતિ માં જાય। આખી જિંદગી ભાઈ મેં અમારા કુટુંબ નું બહુ કર્યું, શું લાભ કર્યો, ત્રીજ ગતિ માં જવાની તૈયારી કરીને 537 પત્ર માં તો કૃપાળુ દેવ સ્પષ્ટ લખ્યું છે કે માથું કરવામાં, પોતાનું ગુરુ કરવામાં, માથું કરવામાં એટલે પોતાનું ખરાબ કરવામાં, અહિત કરવામાં, મણા એટલે ખામી રાખી, કસર મણા એટલે કસર કસર રાખી નથી, આ દોષ સમજાતો નથી એમાં, શું આપણા કુટુંબ પ્રત્યે તો આપણે ધ્યાન આપવું જોઈએ ને, ફરજ નહીં આપણી, ફરજ ના બાને તો મહેમત મને તો કોતાપણા ને તો દ્રઢ નથી કરતો ને, એ જરા उसके पास ही ले लो। ગાંધી શિખામણ અત્યારે લખું છું, લોકોની દ્રષ્ટિએ ગાંધી શિખામણ, પારમાર્થિક દ્રષ્ટિએ તો અલૌકિક ઢાંકણ ભરેલી શિખામણ છે, કે દુર્ગતિમાં જતા એ જીવને જ્ઞાની પુરુષ અટકાવે છે, રૂપે છે જ્ઞાનીની આજ્ઞા ભવ ભ્રમણ કરવામાં પ્રતિબંધ આડે આવે છે, આડે આવે છે। જગતને રૂડો દેખાડવા પ્રયત્ન કર્યો પણ તું પોતે રૂડો થયો નહીં, તું સારો ન થયો, સદગુણી ન થયો, તું તો દુર્ગતિમાં જઈ સેવો થઈ ગયો, બીજાને સારું લગાડ્યું, કે આને સારું લાગે, આને સારું લાગે, આને સારું લાગે, બધાને ઘરવાળાને બધાને સારું લાગે એવી રીતે આપણે ઘરમાં રહેવું જોઈએ। પોતાપણું ગુણ દ્રઢ કર્યું એનું શું, આ બધા મારા ને એને હું સારું લગાડું। જગતને રૂડું દેખાડવાનો પ્રયત્ન કર્યો પણ પોતે અંદર રૂડો થયો છે કે નહીં તે તારે અંતરમાં જોવાનું છે, એ જોઈ લે તું અંદરમાં, તું કેવો છો, કેવો થયો, તારે પોતાને અંદરમાં ગુણ પ્રગટાવવાના છે, અંતરમાં શુદ્ધિ કરવાની છે। દ્રવિને ઓળખીને અંદરથી જિજ્ઞાસા અને લગ્ની લગાડીને, લગ્નની વાત તો માની લે છે, આત્મા તરફ તારું વલણ કેટલું થાય છે, આત્મહિત બાજુનું વલણ કેટલું થાય છે, તેની ઉપાદાનની તૈયારી કરવાની છે, કારણ તારા આત્માને કેળવવાનો છે। ઓળખીને પહેચાન કરીને, આત્મા પહેચાન કરવાની જરૂર
છે,
પહેલે કે વાત નહીં, લગ્ન લગાડીને, લગ્ન લાગે તો પહેચાન આવે। જિજ્ઞાસા એટલે ભાવના, લગ્ની શ્રીમદજીના આ વાક્યની અંદરમાં ગૂઢતા ભરી છે, શું જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો અનંત વાર, પણ તેથી કાંઈ રૂડું થયું, ગુરુદેવના પ્રતાપે સ્પષ્ટતા થઈ છે, ગુરુદેવે સમયસારાદિ શાસ્ત્રોના અને આત્માના વસ્તુ સ્વરૂપના રહસ્યો ખુલ્યા છે, આત્મહિત થાય એવી રહસ્યભૂત વાતોને ખુલ્લી કરીને આપી, હા છે ગુરુદેવે સૂક્ષ્મ સૂક્ષ્મ કરીને બધા રહસ્યો ખુલ્યા છે, ઘણી સૂક્ષ્મ ચર્ચાઓ કરી, સૂક્ષ્મ વાતો કરી, સૂક્ષ્મ ભાવોને સ્પષ્ટ કર્યા, એટલે બધું ચોખ્ખું થઈ ગયું છે, પોતાને બધું ચોખ્ખું ગુરુના પ્રતાપે થઈ ગયું છે, ભક્તિ બોલો છો ને। અમને તો ગુરુદેવ પ્રત્યે એટલું બધું ભક્તિ છે, એટલી બધી ભક્તિ છે કે એક વાર અમારી જીવતી ચામડી ઉતરીને એમના જોડા જોડા મેં જૂતા શિવડાવા હોય તો અમે તો તૈયાર છીએ, એને પૂછ્યું કે આપણા સમાજમાં બેનશ્રીને ભક્તિ ઉત્કૃષ્ટ ગણાય છે, એ બાબતમાં તો કાંઈ એમની આગળ આપણે કાંઈ નથી એમ કહી દીધું, એને પરિચિત હતા બેન સાહેબ, એમની ભક્તિ એમની ભક્તિ એટલે એમની એટલી ભક્તિ પ્રધાનતા પ્રસિદ્ધ હતી બેન સાહેબ, નાની પણ એવા હતા અસાધારણ, બધું પ્રગટે લે એવા અસાધારણ જ્ઞાની હતા. પણ ભક્તિ એવી જ હતી, ગુરુ ભક્તિ એવી જ હતી. અધ્યાત્મ અને ગુરુ ભક્તિ નો કોઓર્ડિનેશન હંમેશા હંમેશા હોય છે. જેનું અધ્યાત્મ બળવાન હોય એની ગુરુ ભક્તિ બળવાન હોય હોય ને હોય છે. અને બીજો દ્રષ્ટાંત સુગાનીજીનો છે, એને પણ અધ્યાત્મ એટલી દ્રષ્ટિનો પાવર, એટલી ગુરુ ભક્તિ જોરદાર છે. મેરે લીધે તો ગુરુદેવ અનંત તીર્થંકરો છે ભી અધિક, એવી છલાંગ કોઈ નથી મારી. સદગુરુની યથાર્થ ભક્તિ સ્વચ્છંદ નિરોધ કરે છે. દુષ્કરપણે મટાડવા માટે એવો માનનો દોષ સુગમતાથી મટે છે. આત્મારથી પણ ઉત્પન્ન કરે છે. જેથી પરલક્ષે ઉત્પન્ન થતો બીજાનો દોષ જોવાનો પ્રકાર, એટલે કે પરલક્ષીપણ તેનો નાશ થાય છે. આત્માથી પણ ઉત્પન્ન થઈને એમ બીજું છે
ઉત્પન્ન કરે છે,
અને પછી અને
જેથી પરલક્ષ ઉત્પન્ન થતો
તેનું નામ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિપૂર્વક બીજાના પ્રત્યેનું દાસત્વ છે.
જય 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 જય